એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરવાના છીએ 19મી સદીના ગુજરાતના એક બહુ જ મહત્વના ચિંતક, વિવેચક અને હા, શિક્ષણશાસ્ત્રી પણ, નવલરામ પંડ્યા વિશે.
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા,
બરાબર. અને એમના વિચારોમાં ઊંડા ઉતરીશું, ખાસ કરીને એમણે શિક્ષણમાં અને એ પણ યુનિવર્સિટી કક્ષાએ સ્વભાષા એટલે કે આપણી ગુજરાતી એના અભ્યાસનું શું મહત્વ છે એના પર જે ભાર મૂક્યો હતો એની વાત કરીશું.
હા, અને આપણી આ જે ચર્ચા છે ને એનો આધાર છે નવલરામ પંડ્યાએ લગભગ 1888ની આસપાસ લખેલો એક, હું તો કહીશ કે ધારદાર લેખ.
અચ્છા.
આ લેખ એમણે ત્યારે લખેલો જ્યારે ગુજરાત વર્નેક્યુલર સોસાયટી, જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, એણે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને સ્થાન મળે એના માટે એક અરજી કરેલી. તો એના સમર્થનમાં અને એના સંદર્ભમાં આ લેખ છે.
સમજાયું. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભાઈ નવલરામ જેવા વિદ્વાન એ શા માટે સ્વભાષાના શિક્ષણને આટલું બધું, મતલબ કે આટલું બધું મહત્વ આપી રહ્યા હતા.
બરાબર.
શું તકલીફ હતી કે એમને આટલી ભારપૂર્વક અને તમે કહ્યું એમ ક્યાંક થોડા આક્રોશ સાથે પણ લખવું પડ્યું?
હા, એમના લખાણમાં એ દેખાય છે.
અને એમની મુખ્ય દલીલો કઈ હતી જે કદાચ આજે પણ મને લાગે છે એટલી જ પ્રસ્તુત છે?
ચોક્કસ.
તો ચાલો નવરામના તર્ક અને એમની એ ચિંતાઓની દુનિયામાં જરા પ્રવેશ કરીએ.
જરૂર. તો પહેલાં તો નવરામ પંડ્યાનો એક નાનકડો પરિચય આપી દઉં. 1836 થી 1888 એ માત્ર લેખક નહોતા, એ એક તેજસ્વી વિવેચક હતા, સફળ નાટ્યકાર હતા અને શિક્ષણ માટે તો એમને ઊંડી નિસ્બત હતી, કેળવણીકાર હતા.
ગુજરાત શાળાપત્રના તંત્રી પણ હતા ને?
હા, બરાબર. ગુજરાત શાળાપત્રના તંત્રી તરીકે એમણે શૈક્ષણિક ચિંતનમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. અને એ એવા સમયે જીવ્યા અને લખ્યું જ્યારે ગુજરાત, જુઓ, અંગ્રેજી શાસન નીચે હતું અને મોટા સામાજિક શૈક્ષણિક ફેરફારો થઈ રહ્યા હતા. પેલો પાશ્ચાત્ય શિક્ષણનો પોલન ફૂંકાઈ રહ્યો હતો, એનો પ્રભાવ વધી રહ્યો હતો અને એના સારા અને ખરાબ બંને પરિણામો દેખાવા માંડ્યા હતા.
અને આ સ્પેસિફિક લેખમાં એમનો સેન્ટ્રલ આઈડિયા, કેન્દ્રીય વિચાર શું છે, કઈ મુખ્ય વાત એ સ્થાપિત કરવા માંગે છે?
નવલરામની મૂળ દલીલ જો એકદમ સ્પષ્ટ છે અને અફર છે. એમનું કહેવું છે કે યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થામાંથી ગુજરાતી જેવી જીવંત માતૃભાષાને બાકાત રાખવી એ ખાલી ભૂલ નથી, એ એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક અપરાધ છે. આવું કરવાથી શું થાય? એક તો વિદ્યાર્થીની પોતાની ભાષા પર પકડ ઓછી થઈ જાય,
સ્વાભાવિક છે,
અને પરિણામે એનું આખું શિક્ષણ જ અધૂરું રહે, પોલું રહી જાય. પણ એનાથી એ વધારે ગંભીર વાત એમણે એ કહી કે દેશને એના જ્ઞાનનો પૂરો લાભ મળે નહીં.
એ કેવી રીતે?
કારણ કે આ ભણેલો વર્ગ પોતાના જ લોકો સાથે પોતાની ભાષામાં ઊંડા વિચારોની આપલે કરવા માટે સક્ષમ જ ન રહે. અને નવલરામના શબ્દો વાપરીએ તો સ્વભાષાનું શિક્ષણ એ રાષ્ટ્રના પુનઃસંસ્કાર માટે.
પુનઃસંસ્કાર ભારે શબ્દ છે.
હા, એટલે કે સાચા અર્થમાં બૌદ્ધિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન, એના માટે પાયાની જરૂરિયાત છે.
ઓકે, આ વાતને થોડી વધારે ખોલીએ. પુનઃસંસ્કાર જેવો શબ્દ વાપરવા પાછળનું કારણ શું? શું પરિસ્થિતિ ખરેખર એટલી ખરાબ હતી? શરૂઆતમાં જ્યારે અંગ્રેજી કેળવણી આવી ત્યારે શું સ્થિતિ જુદી હતી, કંઈક અલગ હતું?
હા, જો નવલરામ પોતે જ આ વાત સ્વીકારે છે. શરૂઆતમાં પરિસ્થિતિ થોડી આશાસ્પદ હતી. એમનું કહેવું છે કે જ્યારે અંગ્રેજી કેળવણીનો નવો નવો પવન આવ્યો ને ત્યારે કેટલાક દૂરદૃષ્ટિવાળા ભણેલા ગુજરાતીઓ હતા. એમણે અંગ્રેજી અને બીજી ભાષાઓમાંથી જે જ્ઞાન મેળવ્યું એ પોતાની માતૃભાષા દ્વારા, એટલે કે ગુજરાતી દ્વારા, સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો ખૂબ નિષ્ઠાથી પ્રયત્ન કર્યો.
એટલે કે અનુવાદો કર્યા, પુસ્તકો લખ્યા.
હા, અને નવલરામ કહે છે કે આપણા ઘણા સારા ગ્રંથકર્તાઓ, સમાજ સુધારકો આ શરૂઆતના તબક્કાના જ છે. અને એ લોકો આવું કરી શક્યા એનું કારણ એ હતું કે તે સમયે શાળાઓમાં સ્વભાષાની કેળવણીનું મહત્વ સ્વીકારાયેલું હતું અને પ્રમાણમાં સારી રીતે અપાતી પણ હતી.
પણ પછી 1857માં મુંબઈ યુનિવર્સિટી સ્થપાઈ અને પછી ધીમે ધીમે ચિત્ર બદલાયું, ખરું ને?
બિલકુલ.
આ યુનિવર્સિટીની સ્થાપનાએ સ્વભાષાના શિક્ષણ પર કેવી અસર કરી, શું થયું? બરાબર,
બહુ મોટી અસર થઈ. યુનિવર્સિટી આવી અને એણે પોતાની પરીક્ષાઓનું જે માળખું હતું એમાંથી દેશી ભાષાઓને એકદમ વ્યવસ્થિત રીતે બાકાત કરી દીધી.
કાઢી જ નાખી.
હા, અને એની જગ્યાએ સંસ્કૃત, લેટિન, ગ્રીક જેવી જે પ્રાચીન ભાષાઓ હતી એને શિષ્ટ ગણી, ઉચ્ચ ગણી અને એને ફરજિયાત કે વૈકલ્પિક સ્થાન આપી દીધું. હવે થયું શું કે આ નિર્ણય ખાલી યુનિવર્સિટી પૂરતો સીમિત ન રહ્યો,
એની અસર નીચે સુધી ગઈ.
છેક નીચે સુધી, એટલે કે હાઈસ્કૂલોના અભ્યાસક્રમ પર, એમની શિક્ષણ પદ્ધતિ પર, બધે એની અસર પહોંચી.
એ કેવી રીતે? મને એમ લાગે કે યુનિવર્સિટીના અભ્યાસક્રમની અસર છેક સ્કૂલ લેવલ પર આટલી બધી સીધી ન હોવી જોઈએ. શું શાળાઓ ખાલી યુનિવર્સિટી માટે જ વિદ્યાર્થી તૈયાર કરતી હતી?
તે સમયની વાસ્તવિકતા મોટાભાગે એવી જ હતી. તમે જુઓ તો હાઈસ્કૂલોનું મુખ્ય ધ્યેય શું બની ગયું હતું? યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા, એટલે કે મેટ્રિક્યુલેશન, એના માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા.
બરાબર.
હવે જો યુનિવર્સિટીના પ્રવેશ માટે જ ગુજરાતી ભાષાના ઊંડા જ્ઞાનની કોઈ જરૂર ન હોય તો પછી હાઈસ્કૂલો શું કામ એના પર સમય અને સાધનો ખર્ચે?
સાચી વાત છે, પરીક્ષામાં જે પૂછાવાનું હોય એ જ ભણાવે ને.
બસ, પરિણામ એ આવ્યું કે હાઈસ્કૂલોમાંથી પણ ગુજરાતી ભાષાનો જે પદ્ધતિસરનો અભ્યાસ થવો જોઈએ એ લગભગ બંધ જ થઈ ગયો, નામ શેષ થઈ ગયો. નવલરામ તો કટાક્ષમાં નોંધે છે કે શાળાના ઉપલા ધોરણોમાં, એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું ધોરણ એ સમયની વ્યવસ્થા મુજબ, ત્યાં તો ગુજરાતી શીખવાતું જ નહોતું.
ખરેખર?
હા, અને જો કોઈ વિદ્યાર્થી જરા નબળો હોય અને મેટ્રિકમાં પેલી સંસ્કૃત કે લેટિન જેવી અઘરી ભાષા લેવાની હિંમત ન કરે તો એને છેલ્લા 2-4 મહિનામાં જેમ તેમ કરીને થોડું ગુજરાતી શીખવી દેવાય, બસ પરીક્ષા પાસ કરવા પૂરતું.
ઓહો,
પણ એ કોઈ શાસ્ત્રીય પદ્ધતિનું શિક્ષણ નહોતું, ખાલી કામ ચલાવ હતું.
આના પરિણામો તો ખરેખર બહુ ચિંતાજનક હશે. નવલરામે એના વિશે શું કહ્યું છે? કેવી અસર થતી હતી વિદ્યાર્થીઓ પર?
પરિણામો ભયાવહ હતા. નવલરામ બહુ વ્યથા સાથે વર્ણવે છે કે 10-11 વર્ષનો બાળક નાની ઉંમરે અંગ્રેજી ભણવાનું શરૂ કરે અને પછી 22 વર્ષનો થાય, BA કે MA થઈને યુનિવર્સિટીમાંથી બહાર પડે ત્યારે એ પોતાની જ માતૃભાષાના વ્યાકરણના નિયમોથી અજાણ હોય.
પોતાની ભાષાના વ્યાકરણથી?
હા, ભાષાની સાચી રૂઢી શું છે એ ન ખબર હોય, શિષ્ટ ગ્રંથોની પરંપરા શું છે એ ન ખબર હોય, શુદ્ધ જોડણી શું છે એ પણ ન ખબર હોય. નવલરામ કહે છે, જાણે કોઈ પરદેશી.
પરદેશી પોતાના દેશમાં,
પોતાના જ દેશમાં પોતાની જ ભાષા માટે પરદેશી. હવે વિચારો, આવો ભણેલો યુવાન પોતાના દેશને, પોતાના સમાજને શું ઉપયોગી થાય?
કઈ રીતે થાય?
એ પોતાના જ્ઞાનનો લાભ, પોતાના વિચારો, એ પોતાના દેશ બાંધવો સુધી એમની ભાષામાં કેવી રીતે પહોંચાડે? આ તો એક મોટો સાંસ્કૃતિક અને બૌદ્ધિક ખાલીપો સર્જાઈ રહ્યો હતો.
એટલે આ વાત ખાલી ગુજરાતી વિષય ન ભણાવવા પૂરતી નહોતી, એનાથી ઘણી ઊંડી હતી. તમે પેલી શિક્ષણના માધ્યમની વાત કરી રહ્યા છો, ખરું ને?
બરાબર.
નવલરામે આ મુદ્દા પર ખાસ ભાર મૂક્યો છે.
હા, અને અહીં નવલરામ એક અત્યંત મહત્વની વાત કરે છે અને કદાચ તે સમયના ભારતીય સંદર્ભમાં એ વાત અનન્ય કહી શકાય. એમણે ધ્યાન દોર્યું છે.
શું વાત છે?
એ ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓનું ઉદાહરણ આપે છે. ત્યાં શું હતું? ભલે ગ્રીક કે લેટિન જેવી પરભાષાઓના અભ્યાસ પર ખૂબ ભાર મુકાતો હોય,
હા, ક્લાસિક્સ ભણાવતા હતા,
હા, પણ સમગ્ર શિક્ષણનું મુખ્ય માધ્યમ તો અંગ્રેજી જ રહેતું. પ્રોફેસરો લેક્ચર અંગ્રેજીમાં આપે, ચર્ચાઓ અંગ્રેજીમાં થાય, વિદ્યાર્થીઓ નોટ્સ અંગ્રેજીમાં લે. આનાથી શું થતું કે વિદ્યાર્થીઓ ભલે ક્લાસિકલ ભાષાઓ શીખે પણ એમની પોતાની માતૃભાષા અંગ્રેજી એ તો સતત વપરાશમાં રહે, એટલે સ્વાભાવિક રીતે જે કેળવાતી જાય.
સમજાયું. જ્યારે ભારતમાં, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ, તો સ્થિતિ આનાથી સાવ ઉલટી હતી.
એકદમ ઉલટી. ભારતમાં અંગ્રેજી શાળાઓમાં શું થયું? બાળક જેવો અંગ્રેજી 4th ધોરણમાં આવે, એટલે લગભગ 10-11 વર્ષની ઉંમરે, કે તરત જ એને ક્લાસમાં ફરજિયાત અંગ્રેજી બોલવું પડે.
ફરજિયાત.
હા, અને એટલું જ નહીં, શિક્ષકો પણ. ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, બધા વિષયોની બધી સમજૂતી અંગ્રેજીમાં જ આપે. હવે કલ્પના કરો, જે બાળક હજી માંડ માંડ અંગ્રેજીના ABCD શીખી રહ્યું છે એને એ જ અજાણી ભાષામાં આટલા અઘરા વિષયો સમજવાના?
ઓહ, આ તો શીખવાની જે આખી પ્રક્રિયા છે એના પર જ સીધો પ્રહાર કહેવાય.
બિલકુલ.
આની અસરો શું થતી હશે એ તો હવે કલ્પના કરવી મુશ્કેલ નથી, પણ નવલરામે પોતે કઈ અસરો ગણાવી છે?
ચોક્કસપણે. નવલરામ આ પદ્ધતિની જે ખરાબ અસરો હતી ને એ બહુ સ્પષ્ટ રીતે ગણાવે છે. પહેલું,
હા,
સમજવામાં મુશ્કેલી. વિદ્યાર્થીઓ વિષયને ઊંડાણથી સમજી જ ન શકે.
બીજું,
ગોખણપટ્ટીને ઉત્તેજન. હવે સમજાય નહીં એટલે શું કરે? ગોખી નાખે. આનાથી પેલું વેધ્યાપણું નવલરામ એવો શબ્દ વાપરે છે.
વેધ્યાપણું એટલે?
એટલે કે મૌલિક વિચાર વગર ખાલી પોપટની જેમ બોલ્યા કરવું, એ વધે.
ત્રીજું
સમયનો ભયંકર વ્યય. જે વાત માતૃભાષામાં સહેલાઈથી ઝડપથી સમજાવી શકાય એ પરભાષામાં સમજાવવામાં અને સમજવામાં કેટલો બધો સમય બગડે.
ચોથું
અને આ સૌથી મોટું નુકસાન, મૌલિક ચિંતનનો નાશ. જ્યારે તમારા વિચારવાની ભાષા અને અભિવ્યક્ત કરવાની ભાષા અલગ અલગ હોય ત્યારે મૌલિક અને સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ કુંઠિત થઈ જાય છે.
અને પાંચમું પણ કંઈક હતું ને?
સામાજિક અસર.
હા, પાંચમું સામાજિક વિમુખતા. આ ભણેલો વર્ગ પોતાના જ અશિક્ષિત કે ઓછા ભણેલા દેશબાંધવો સાથે ગંભીર વિષયો પર પોતાની ભાષામાં વાત જ ન કરી શકે. એક પ્રકારની બૌદ્ધિક ખાઈ ઊભી થઈ જાય.
બાપરે.
અને આ બધાનું અંતિમ પરિણામ શું? સ્વભાષામાં સારા ઉચ્ચ કક્ષાના પુસ્તકો લખનારા કે મૌલિક ચિંતન કરનારા લોકોની ખોટ વર્તાય.
અને આ ચિંતા કંઈ નવલરામના સમયમાં જ પહેલીવાર વ્યક્ત થઈ હતી એવું નહોતું, એમ તમે અગાઉ ઇશારો કર્યો હતો. શું પહેલા પણ આ દિશામાં પ્રયાસો થયા હતા? કોઈએ ધ્યાન દોર્યું હતું?
જરાય નવી વાત નહોતી આ. નવલરામ પોતે જ યાદ અપાવે છે કે છેક 1870-71માં તે સમયના શિક્ષણ ખાતાના નિયામક હતા ડાયરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન મિસ્ટર પીલ.
અંગ્રેજ અધિકારી. હા, એક સમજદાર અંગ્રેજ અધિકારી હતા. એમણે પણ પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ ગંભીર સમસ્યાની નોંધ લીધી હતી અને એમણે યુનિવર્સિટીને ભલામણ પણ કરી હતી કે ભાઈ મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં વિદ્યાર્થીઓના સ્વભાષાના જ્ઞાનની પણ બરાબર ચકાસણી થવી જોઈએ.
પણ યુનિવર્સિટીએ માન્યું?
ના, યુનિવર્સિટીના સત્તાધીશોએ કદાચ અંગ્રેજી અને ક્લાસિકલ ભાષાઓના મોહમાં અથવા તો પેલી વહીવટી જટિલતાના બહાના હેઠળ એ ભલામણ સ્વીકારી નહીં. ખુદ નવલરામે પણ 1872માં ગુજરાત શાળાપત્રમાં આ મુદ્દે વિગતવાર લખેલું.
એટલે કે આ મુદ્દો વર્ષોથી ચર્ચાતો હતો.
હા, આ બધું એ બતાવે છે કે આ સમસ્યા લાંબા સમયથી ચર્ચાતી હતી, એના ઉકેલ માટે પ્રયાસો પણ થતા હતા, પણ પેલી યુનિવર્સિટી તસની મસ્ત થતી નહોતી. કદાચ તે સમયની શાસકીય માનસિકતા પણ એવી હતી જેમાં અંગ્રેજીને જ શ્રેષ્ઠ અને જ્ઞાનની ભાષા મનાતી હતી. એ પણ આ જળવલણ પાછળનું કારણ હોઈ શકે.
તો પછી આટલી જટિલ અને લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ શું? શું નવલરામ એમ કહેતા હતા કે અંગ્રેજી શિક્ષણ બંધ કરી દો કે સંસ્કૃત જેવી ભાષાઓને પણ કાઢી નાખો? એવું તો ન જ હોય ને?
ના, બિલકુલ નહીં. નવલરામનો અભિગમ તો અત્યંત સંતુલિત અને વ્યવહારુ હતો. એ અંગ્રેજી ભાષાનું જે જ્ઞાન છે એના મહત્ત્વને પૂરેપૂરું સમજતા હતા, સ્વીકારતા હતા.
અને સંસ્કૃત?
સંસ્કૃતના અભ્યાસના પણ એ વિરોધી નહોતા, ઉલટાનું એના ફાયદા ગણાવતા હતા. એ ઉદાહરણ આપે છે કે એમના સમયના કેટલાક શ્રેષ્ઠ ગુજરાતી લેખકો અને ચિંતકો જેવા કે મણિલાલ નબુભાઈ ધ્રુવેદી, નરસિંહરાવ દિવેટિયા, ગોવર્ધનરામ ત્રિપાઠી, કેશવલાલ ધ્રુવ, આ બધા સંસ્કૃતના સારા અભ્યાસને કારણે જ
શું કરી શક્યા?
એ લોકો પાશ્ચાત્ય વિચારોની સાથે ભારતીય પરંપરાનો સમન્વય સાધી શક્યા. એમનામાં દેશ માટે પ્રેમ જાગ્યો અને એમને સ્વભાષાને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી વૈચારિક અને શાબ્દિક સાધનો મળ્યા સંસ્કૃત પાસેથી.
તો પછી એમની ચોક્કસ માંગણી શું હતી? જો ત્રણેય ભાષાઓ, સ્વભાષા, અંગ્રેજી, સંસ્કૃત ભણાવવી જરૂરી હોય તો પેલો બોજ વધી જાય એનું શું? વિદ્યાર્થી પર બોજ ન વધી જાય એ કેવી રીતે શક્ય બને? આ તો આજે પણ શિક્ષણ નીતિ ઘડનારાઓ માટે મોટો પડકાર છે.
એમની માંગણી બહુ તાર્કિક હતી. સ્વભાષાને એનું યોગ્ય સ્થાન મળવું જોઈએ, ગૌરવપૂર્ણ સ્થાન. એને સાવ આવી રીતે નિરાધાર અને ઉપેક્ષિત ન છોડી દેવાય.
અને બોજની વાત?
હા, રહી વાત બોજની, તો એનો ઉપાય પણ એમણે જ સૂચવ્યો. એમણે કહ્યું કે જો ત્રણ ભાષાઓ ભણાવવી જરૂરી હોય તો બીજા વિષયોમાંથી ભારણ ઘટાડો.
કયા વિષયોમાંથી?
દાખલા તરીકે મેટ્રિક્યુલેશન અને બીએના પ્રથમ વર્ષમાં જેને પ્રીવિયસ એક્ઝામ કહેતા, સંસ્કૃતનું જે અત્યંત ઊંડું અને અઘરું જ્ઞાન જરૂરી ગણાતું હતું ને?
જેમ કે
વેદ, ન્યાયશાસ્ત્રના અઘરા ગ્રંથો, એ બધું થોડું ઓછું કરી શકાય. આવા વિષયો એમએ કક્ષાએ રાખો. બીએ સુધી સંસ્કૃત કાવ્ય અને સાહિત્યનું સારું જ જ્ઞાન પૂરતું ગણાવવું જોઈએ. એ જ રીતે ગણિત જેવા વિષયમાંથી પણ કેટલોક ભાગ ઓછો કરી શકાય. એમણે તો ત્યાં સુધી સૂચવ્યું કે પ્રીવિયસની પરીક્ષામાંથી તર્કશાસ્ત્ર, લોજિક જેવો વિષય કાઢી નાખો અથવા વૈકલ્પિક બનાવો.
કેમ? તર્કશાસ્ત્ર કેમ નહીં?
કારણ કે એમના મતે તે સમયના ભારત માટે તર્કશાસ્ત્ર કરતાં અર્થવિદ્યાનું જ્ઞાન વધુ જરૂરી હતું, તાતી જરૂરિયાત હતી.
અચ્છા,
આમ મુખ્ય ધ્યેય શું હતો? વિદ્યાર્થીઓ પર ખોટો બોજ નાખ્યા વગર સ્વભાષાનો પદ્ધતિસરનો ઊંડો અને પંડિતાઈભર્યો અભ્યાસ યુનિવર્સિટી કક્ષાએ દાખલ કરવો.
અને 1888માં પેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ જે અરજી કરી તે આ દિશામાં એક મહત્વનું પગલું હતું, જેને નવલરામે ટેકો આપ્યો.
હા, અને નવલરામ આ પ્રયાસને ખૂબ જ વખાણે છે, સોસાયટીને ધન્યવાદ આપે છે અને એ વાતની ખાસ નોંધ લે છે અને સંતોષ વ્યક્ત કરે છે કે આ વખતે દેશી અખબારોએ પણ આ મુદ્દાને સારો એવો ટેકો આપ્યો હતો.
આ કેમ મહત્વનું હતું?
કારણ કે આ એક મોટો બદલાવ હતો. પહેલાં જ્યારે મિસ્ટર પીલે ભલામણ કરી હતી કે ખુદ નવલરામે 1872માં લખ્યું હતું, ત્યારે મોટાભાગના દેશી છાપા આટલા ગંભીર મુદ્દે લગભગ ચૂપ રહ્યા હતા. આ વખતે જાણે થોડો જન્મત જાગૃત થયો હોય એવું લાગતું હતું.
આ લેખમાં એક નાનો પણ રસપ્રદ મુદ્દો છે. નવલરામે સોસાયટીની અરજીના મૂળ મુસદ્દામાં પારસીઓની ભાષા અંગેના એક ફકરા સામે વાંધો ઉઠાવ્યો હતો અને એને દૂર કરવાનું સૂચન કર્યું હતું. આ શું બતાવે છે?
હા, આ નાનકડી વાત છે ને, પણ એ નવલરામની વ્યવહારુ બુદ્ધિ, એમની દુરંદેશી અને સમાધાનકારી વલણનો બહુ સરસ પરિચય આપે છે.
કેવી રીતે?
બન્યું એવું હશે કે અરજીના મુસદ્દામાં કદાચ પારસી ગુજરાતીની શુદ્ધતા અંગે કોઈ ટીકાત્મક ઉલ્લેખ હશે. નવલરામને લાગ્યું કે આ વાત ભલે સાચી હોય એમના મતે, પણ આ અરજીના સંદર્ભમાં અપ્રસ્તુત છે.
એટલે?
એટલે કે એનાથી પારસી સમાજ નારાજ થઈ શકે છે અને પરિણામે દેશી અખબારોમાં ખોટો વિવાદ અને કુસંપ ઊભો થઈ શકે છે, જે મૂળ મુદ્દાને નબળો પાડે.
બરાબર, ફોકસ હટી જાય.
બરાબર, એટલે મુખ્ય ધ્યેય પર ધ્યાન રાખવા અને ખોટો વિખવાદ ટાળવા એમણે એ ફકરો કાઢી નાખવાની સલાહ આપી. આ એમની પરિપક્વતા બતાવે છે.
તો આ બધી દલીલો, લેખો, અરજીઓ, નવલરામ અને એમના જેવા બીજા ચિંતકોના પ્રયાસોને તે સમયે કોઈ નક્કર અસર થઈ? શું યુનિવર્સિટીએ એમની વાત માની? અને આજે લગભગ 150 પછી આ આખી ચર્ચાનું મહત્વ શું? શું એ ખાલી ઇતિહાસનો વિષય બની ગયો છે?
જો તાત્કાલિક અને કોઈ નાટકીય અસર થઈ હોય એવું કદાચ નહોતું. યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓ પોતાની નીતિઓ કે રાતોરાત બદલતી નથી.
સાચી વાત છે,
ખાસ કરીને જ્યારે શાસકોની વિચારધારા સાથે જોડાયેલી હોય. પરંતુ નવલરામ જેવા લોકોના સતત અને તર્કબદ્ધ લખાણો અને પેલી ગુજરાત વર્નેક્યુલર સોસાયટી જેવી સંસ્થાઓના પ્રયાસોએ ચોક્કસપણે એક બૌદ્ધિક વાતાવરણ તો બનાવ્યું જ. સ્વભાષાનું મહત્વ શું, શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ, આ બધી ચર્ચાને કેન્દ્રમાં લાવી. એનાથી શાસકો અને યુનિવર્સિટીના સત્તાધીશો પર એક પ્રકારનું નૈતિક અને બૌદ્ધિક દબાણ ઊભું થયું અને લાંબા ગાળે આવા સતત પ્રયાસોના ફળરૂપે જ ગુજરાતી અને બીજી ભારતીય ભાષાઓને શાળાની યુનિવર્સિટી શિક્ષણમાં ધીમે ધીમે સ્થાન મળતું ગયું.
એટલે તાત્કાલિક જીત ન મળી, પણ ભૂમિકા બંધાઈ.
એની પ્રસ્તુતતા વિશે શું કહેશો? મને તો લાગે છે કે આ મુદ્દાઓ આજે પણ એટલા જ જીવંત છે.
બિલકુલ, શિક્ષણનું માધ્યમ કયું હોવું જોઈએ, અંગ્રેજીનું સ્થાન શું, માતૃભાષાનું મહત્વ કેટલું, આ ચર્ચા તો આજે પણ જોરશોરથી ચાલે છે. હમણાં જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, NEP 2020, એ પણ માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકે છે.
તમે બિલકુલ સાચા છો. અને આશ્ચર્યજનક રીતે નવલરામે 150 પહેલાં જે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે દલીલો કરી હતી, એ આજે પણ અખબંધ પ્રસ્તુત છે, કદાચ વધારે પ્રસ્તુત છે.
કેમ?
શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ? શું અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ પ્રગતિ થાય? શું માતૃભાષામાં ભણવાનાર બાળક દુનિયાની સ્પર્ધામાં પાછળ રહી જાય? શું અંગ્રેજીના આક્રમણ સામે આપણી ભાષાઓ ટકી શકશે? આ બધા પ્રશ્નો આજે પણ આપણી સામે છે, સતત પૂછાઈ રહ્યા છે. અને તમે કહ્યું એમ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 પણ પ્રાથમિક સ્તરે અને શક્ય હોય ત્યાં સુધી ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષા, સ્થાનિક ભાષા કે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ પર ભાર મૂકે છે. અને એની પાછળના તર્ક પણ એ જ છે જે નવલરામે કહ્યા હતા.
કયા તર્ક?
કે માતૃભાષા દ્વારા શિક્ષણ વધુ સહેલું બને, ઊંડું બને, અસરકારક બને, ગોખણપટ્ટી ટળે, બાળકની સમજશક્તિ અને મૌલિક વિચારશક્તિ ખીલે અને એ પોતાની સંસ્કૃતિ અને સમાજ સાથે જોડાયેલો રહે. નવલરામે પેલી પરદેશી ભણેલા વર્ગની વાત કરી હતી ને,
હા,
એ ભય આજે પણ સાચો લાગે છે, કદાચ જુદા સ્વરૂપમાં.
અહીં એક બીજો વિચાર આવે છે. શું આપણે ઇતિહાસમાંથી પાઠ શીખ્યા છીએ? શું આપણે આજે પણ એ જ ભૂલ નથી કરી રહ્યા જે કદાચ અંગ્રેજોએ કરી હતી, ભલે સારા ઈરાદાથી કરી હોય.
કઈ ભૂલ?
કે વૈશ્વિક સંપર્ક અને જ્ઞાન માટે અંગ્રેજીનું મહત્વ તો છે જ, એ નિર્વિવાદ છે. પણ શું એના અત્યાધિક મોહમાં આપણે આપણી પોતાની ભાષાઓને જ્ઞાન વિજ્ઞાન, ટેકનોલોજી, ઉચ્ચ ચિંતન અને સંશોધન જેવા ક્ષેત્રોમાં પાછળ તો નથી ધકેલી રહ્યા? શું આપણી ભાષાઓ ખાલી સાહિત્ય, કળા અને રોજબરોજના વ્યવહાર પૂરતી જ સીમિત થઈ રહી છે?
આ ખરેખર બહુ ગંભીર અને ચિંતન માંગી લે તેવો પ્રશ્ન છે. આજે તમે જુઓ, વિજ્ઞાન, ટેકનોલોજી, મેડિસિન, કાયદો, અર્થશાસ્ત્ર, આવા આધુનિક અને મહત્વના ક્ષેત્રોમાં આપણી ભાષાઓમાં કેટલું મૌલિક સર્જન અને ચિંતન થાય છે?
બહુ ઓછું કદાચ.
કેટલા પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન આપણી ભાષાઓમાં સહેલાઈથી ઉપલબ્ધ છે? આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે ક્યાંક આપણે આપણી ભાષાઓની જે ક્ષમતા છે એને ઓછી તો નથી આંકી રહ્યા.
ખરેખર તો આજની આટલી વિસ્તૃત ચર્ચા પછી જો મુખ્ય તારણો કાઢવા હોય તો શું કહી શકાય? 3-4 મુખ્ય મુદ્દા.
હા, મારા ખ્યાલથી 3 મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે. પહેલો,
કયો?
સ્વભાષાનું અનિવાર્ય મહત્વ. નવલરામ એકદમ સ્પષ્ટ કરે છે કે સ્વભાષા ખાલી વાતચીતનું સાધન નથી, એ ગહન ચિંતન, સર્જનાત્મક અભિવ્યક્તિ, જ્ઞાનને પચાવવાની પ્રક્રિયા અને આપણી સાંસ્કૃતિક ઓળખ, આપણી અસ્મિતાનો આધારસ્તંભ છે. એના વગરનું શિક્ષણ અધૂરું છે.
બરાબર. બીજો મુદ્દો?
બીજો મુદ્દો, શિક્ષણના માધ્યમનો નિર્ણાયક પ્રભાવ. શિક્ષણ કઈ ભાષામાં અપાય છે એની સીધી અને બહુ ઊંડી અસર વિદ્યાર્થીની સમજણ શક્તિ, એની વિચાર પ્રક્રિયા, એની મૌલિકતા અને એના આત્મવિશ્વાસ પર પડે છે. પરભાષાના માધ્યમથી, ખાસ કરીને નાની ઉંમરથી, શિક્ષણ આપવાના જે ગંભીર જોખમો છે એ નવલરામે બહુ સારી રીતે બતાવ્યા છે.
અને ત્રીજો?
ત્રીજો મુદ્દો છે સંતુલન અને સમન્વયની જરૂરિયાત. જો નવલરામ સંકુચિત નહોતા, એ અંગ્રેજીના જ્ઞાનનું અને સંસ્કૃતના વારસાનું મહત્વ સમજતા હતા, પણ એમનો આગ્રહ હતો કે આ બધું સ્વભાષાના ભોગે ન થવું જોઈએ. સ્વભાષા, રાષ્ટ્રભાષા જો લાગુ પડતું હોય તો, આંતરરાષ્ટ્રીય સંપર્ક ભાષા જેમ કે અંગ્રેજી, અને જરૂર પડે તો શાસ્ત્રીય ભાષાઓ, આ બધા વચ્ચે એક વિવેકપૂર્ણ સંતુલન અને સમન્વય સાધવાની જરૂર છે.
નવલરામ પંડ્યાના લગભગ 1.5 સદી જૂના આ વિચારો અને દલીલો ખરેખર આજે પણ આપણને ભાષા, શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ વચ્ચેના જે જટિલ અને જીવંત સંબંધો છે એના વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.
બિલકુલ. અને અંતે શ્રોતાઓ સમક્ષ એક વિચાર મૂકીને હું મારી વાત પૂરી કરીશ. આ વિચાર નવલરામના જ શબ્દોમાંથી પ્રેરિત છે. એમણે પોતાના લેખમાં એક જગ્યાએ બહુ વેધક અને દૂરગામી વાત કહી હતી.
શું કહ્યું હતું?
એનો સાર એ છે કે જ્યાં સુધી આપણી નાની કે મોટી બધી જ શાળાઓમાં સ્વભાષાની મારફતે જ કેળવણી અપાતી નથી, ત્યાં સુધી જોઈએ તેવો વિદ્યાભ્યાસ કે તેનો દેશમાં પ્રસાર થવાનો જ નથી. અને એમ થશે ત્યારે જ આપણા દેશનું ખરું સાક્ષરત્વ પોતાને રૂપે પ્રકાશીને વૃદ્ધિ પામતું જશે.
ખરું સાક્ષરત્વ?
હા. તો આજના શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે આજે એ ખરા સાક્ષરત્વ સુધી પહોંચી શક્યા છીએ જ્યારે વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર જેવા આધુનિક જ્ઞાનના ક્ષેત્રોમાં મૌલિક ચિંતન, સંશોધન અને ઉચ્ચ શિક્ષણ માટે આપણી પોતાની ભાષાઓ હજુ પણ સંઘર્ષ કરી રહી હોય એવું લાગે છે, ત્યારે શું આપણે ખરેખર આપણી ભાષાઓની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી રહ્યા છીએ? શું આપણે આપણી ભાષાઓને ખાલી ભૂતકાળના વારસા તરીકે જ જાળવી રહ્યા છીએ કે પછી ભવિષ્યના જ્ઞાનના નિર્માણ માટેના સક્ષમ વાહન તરીકે વિકસાવી રહ્યા છીએ?
આ ગહન અને કદાચ થોડો અસ્વસ્થ કરતો સવાલ છે. આ સવાલ સાથે જ આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. નવલરામ પંડ્યાના વિચારોએ ચોક્કસપણે આપણને સ્વભાષાના મહત્વ પર ફરીથી વિચાર કરવા માટે પ્રેર્યા છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.